तारीख 9/9/1997 श्री मद्राजचंद्र पत्रांक 609 पर पूज्य भाई श्री शशिभाई नो बोरीवली मा प्रवचन सरण प्रवचन नंबर 236
राजचंद्र वचनामृत पत्रांक 609 આ પત્રમાં સત્સંગનું હિતકારીપણું, સફળ થવાના કારણો, નિષ્ફળ થવાના કારણો અને મુમુક્ષુને ઉપાસવા યોગ્ય છે એની હદ કેટલી, કયા હદે ઉપાસવા યોગ્ય છે એના ઉપર પ્રકાશ પાડ્યો છે. સત્સંગ એ મોક્ષનું સાધન હોવાથી વિષયનું પ્રતિપાદન મોક્ષથી શરૂ કર્યું છે. મોક્ષની વ્યાખ્યા કરી છે કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. જેવું મૂળ સ્વરૂપ છે, સહજ સ્વાભાવિક સ્વરૂપ છે, એવી જ દશા થાય પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એ પૂર્ણ શુદ્ધ છે એવી જ પૂર્ણ શુદ્ધ દશા થાય, સ્થિતિ એટલે દશા, તેને વિતરાગ ભગવાન મોક્ષ કહે છે. આ ભાવ મોક્ષ છે અને જન્મ મરણનો નાશ થઈને અશરીરી દશા ઉત્પન્ન થઈને સિદ્ધાલયમાં બિરાજમાન થાય આત્મા તેને દ્રવ્ય મોક્ષ કહે છે. ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ. ભાવે મોક્ષ 13મા ગુણ સ્થાને છે, દ્રવ્ય મોક્ષ સિદ્ધ દશામાં છે. એ સિવાય પણ સહજ સ્વરૂપની સ્થિતિ બીજા એક પ્રકારે છે. મોક્ષ દશા તો સહજ સ્વરૂપે સ્થિતિ છે, પણ મૂળ જે સહજ સ્વરૂપે જીવ રહે છે તે પણ એની સહજ સ્વરૂપે સ્થિતિ છે. પણ સંસાર અવસ્થામાં જીવને તેનું બેભાનપણું છે એવું પોતાનું ભાન થાય તો તે પણ સહજ સ્વરૂપની સ્થિતિનું ભાન થયું તો એ ભાન અપેક્ષાએ, શ્રદ્ધા અપેક્ષાએ, દ્રષ્ટિ અપેક્ષાએ મોક્ષ થયો એ, અથવા સહજ સ્વરૂપે સ્થિતિનું ભાન થયું તો પોતે સહજ સ્વરૂપે સ્થિતિ તો છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, ત્રણેય કાળે પોતાના સહજ સ્વરૂપે છે જીવ, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. અનંતકાળથી પોતાના સહજ સ્વરૂપનું ભાન નથી, પોતાના સ્વરૂપના વિષયમાં પોતે બેભાનપણે વર્તે છે. અથવા પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે જે જે પર્યાયને પ્રાપ્ત થાય છે તે પર્યાયનું સભાનપણું એને છે, પણ મૂળ સ્વરૂપનું સભાનપણું નથી. જેમ કે અત્યારે મનુષ્ય છે તો એનું એને ભાન છે. મનુષ્યને કોઈ ગધેડો કહે તો ખરાબ લાગે, કેમ કે એ તિર્યંચ છે. કેમ કે હું તો માણસ છું, એમ કેમ બોલાય તમારાથી? તો કેમ એમ વાંધો લીધો કે મનુષ્ય છું એનું ભાન છે માટે. પણ મનુષ્ય તો એક પર્યાય છે જે કર્મજનિત છે, કર્મજનિત અવસ્થા રૂપે પોતાનું ભાન છે એ ઉલટું ભાન છે, વિપરીત ભાન છે, સહજ સ્વરૂપ એવું નથી. સહજ સ્વરૂપ તો નિષ્કર્મ સ્વરૂપ છે, છતાં સ્વકર્મ રૂપે પોતાનું ભાન છે તે વિપરીત ભાન છે. એમાં પોતાના ભાનને, સહજ સ્વરૂપના ભાનને ભૂલેલો છે. જે થવું એવું ભાન પ્રથમ ચોથા ગુણ સ્થાને સ્વાનુભવ થતા થાય છે. એવું જે ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. એને પણ એક ન્યાયે, એક અપેક્ષાએ એને સહજ સ્વરૂપે સ્થિતિ થઈ ગઈ એમ કહેવામાં આવે છે. 680 પત્રમાં કૃપાળુદેવે અંગત ડાયરીમાં એમ લખ્યું કે અમે બીજા મહાવીર છીએ, 25માં તીર્થંકર છીએ અને આ કાળના શ્રી રામ છીએ. ત્રણ વાત લખે. કેમ કે અમે પરમાત્મા થયા છીએ. શું લખ્યું છે ત્યાં? કેમ કે અમે પરમાત્મા થયા છીએ. આના પછીનો પત્ર છે ને 680. તો પર હજી તો ગ્રહસ્થ વેશમાં છે, પરમાત્મા કેમ કરીને થયા? માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. હે દુષમ કાળના દુર્ભાગી જીવો, દયે દ વાપર્યો, દુષમ કાળના દુર્ભાગી જીવો, પછી ભ વાપર્યો ભૂતકાળની ભ્રમણાને છોડીને, પછી વ વાપર્યો વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો. એટલે અમે મહાવીર છીએ, એમાં તમારું શ્રેય છે. સંસારના ત્રાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી એટલે આત્મકલ્યાણના પ્રેમી જિજ્ઞાસુ ભાવનામાન જીવોની ત્રિવિધ તાપાગને શાંત કરવાને માટે અમે અમૃત સાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ છીએ. વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા બીજા શ્રી મહાવીર જ છીએ. કેમ? કેમ કે અમે પરમાત્મ સ્વરૂપ થયા છીએ. તેરમું ગુણસ્થાન પ્રાપ્ત નહોતું, ગ્રહસ્થ વેશમાં તો તેરમું ગુણસ્થાન હોય નહીં. હજી તો છઠ્ઠું સાતમું મુનિ દશાનું બાકી હતું, તો પણ એમ કહ્યું કે અમે પરમાત્મ સ્વરૂપ થયા છીએ. કેમ કે અમારું જે પરમાત્મ સ્વરૂપ, એ સ્વરૂપે અમને અમારો અનુભવ છે. તો અમે તો અનાદિથી જ પરમાત્મ સ્વરૂપ હતા, અમને ભાન નહોતું, અનુભવ નહોતો, એ થઈ ગયો. બાકી થવા બવાનું કંઈ બાકી નથી, પણ ભાન થયું એટલે થઈ ગયા એમ કહેવામાં આવે છે. એ પણ એક ન્યાય છે, યથાર્થ છે. એવી રીતે અહીંયા એ વાત છે કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, સહિત જ છે અનાદિથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. જે થવું પ્રથમ સ્વાનુભવમાં એ ભાન થાય છે, તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. કેમ કે પોતાની સહજ સ્થિતિ જોઈ લીધી અને એ રૂપ અનુભવ થયો. તો કહે છે કે કેમ ભાન ભૂલ્યો? અત્યાર સુધી જીવ કેમ ભાન ભૂલ્યો? કે સંગના યોગે, જે બહાર બાહ્ય પદાર્થોનો સંગ છે એમાં યોગ એટલે જોડાણ કર્યું પોતે. શરીરનો યોગ થયો તો શરીરવાળો હું, કુટુંબનો યોગ થયો તો કુટુંબવાળો હું, બીજા સંયોગ ઉત્પન્ન થયા તો એ વાળો હું, એમ સંગના યોગે આ જીવ પોતાની સહસ્થિતિને ભૂલ્યો છે, અનાદિથી ભૂલ્યો છે. નવો ભૂલ્યો નથી, પણ અનાદિથી પ્રતિ ક્ષણે ભૂલતો જ આવ્યો છે, દરેક પર્યાયમાં ભૂલતો આવ્યો છે. સંગની નિવૃત્તિએ, એ સંગની નિવૃત્તિ એટલે સંગનો નાશ. શેમાં સંગનો નાશ? પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં સંગનો નાશ. હું અસંગ તત્વ છું એને સંગનો નાશ કીધો. બાકી તો છે દ્રવ્યનો સંગ, અનાદિ અનંત બધાને હોય જ છે સંયોગ. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. અપરોક્ષ એટલે પ્રત્યક્ષ, પરોક્ષ નહીં એવું પ્રત્યક્ષ ભાન વર્તે છે, ભાન પ્રગટે છે. ક્યારે જીવ સંગની નિવૃત્તિમાં આવે ત્યારે સંયોગ હોવા છતાં સંયોગની નિવૃત્તિ. કેમ કે જીવના સ્વરૂપમાં સંયોગ નથી, પરિણામ વડે જીવ સંબંધ બાંધે છે. જીવ શું કરે છે? પર્યાય દ્વારા સંબંધ બાંધે છે. એટલું જ નહીં, સ્વરૂપ બાંધવામાં એનો જેની સાથે સંબંધ બાંધે છે એનાથી સુખ શાંતિ આનંદનો લાભ લેવા પણ ઈચ્છે છે, ચાહે છે. પણ ત્યાં સુખ શાંતિ આનંદ હોતો નથી એટલે મળતો નથી. એ જ પર્યાય અનંત સુખ ધામરૂપ એવા પોતાના સ્વરૂપને સ્વીકારે તો એને સ્વરૂપમાં રહેલો સુખ શાંતિ અને આનંદનો લાભ મળે. એટલે પર્યાય જ્યારે અંતર્મુખ થાય એટલે સંગની નિવૃત્તિ થઈ. સંગની નિવૃત્તિ ક્યારે થાય? પર્યાય અંતર્મુખ થાય ત્યારે. સંગનો યોગ ક્યારે થાય? કે પર્યાય બહિર્મુખ થાય ત્યારે. તો સંગની નિવૃત્તિએ પોતાનું પ્રત્યક્ષ ભાન પ્રગટે છે, સહજ સ્વરૂપનું પ્રત્યક્ષ જ્ઞાન અને ભાન પ્રગટે છે કે મારા સ્વરૂપમાં કોઈ છે નહીં, બધાના અભાવ સ્વભાવે, સર્વ અન્ય દ્રવ્યના અભાવ સ્વભાવે મારું અસંગ તત્વ છે એવું સહજ સ્વરૂપનું ભાન થાય છે. એટલે એને સંગની નિવૃત્તિ થઈ ગઈ. અને એ જ માટે, એટલે અંતર્મુખ થવા માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું જે સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે. શું કહે છે? કે એવી અસંગ દશા ઉત્પન્ન થવા માટે સર્વ તીર્થંકર આદિ બધા જ જ્ઞાનીઓએ, તીર્થંકરથી માંડી બધા અરિહંતો, બધા કેવળીઓ જેને વાણીનો યોગ હોય, બધા ગણધરો આચાર્યો જ્ઞાનીઓ એ બધાએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. એટલે આત્મ સ્વરૂપ જે અસંગ છે એને જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. અને તેના અંગે, એટલે તેના લીધે, તેના અવલંબન માટે સર્વ આત્મ સાધન રહ્યા છે. જે કોઈ ધર્મ સાધન કયા આત્માને, એના માટે કયા છે કે કોઈ પણ રીતે જીવ અંતર્મુખ થાય. જેમ કે જીન મંદિર આપણે ત્યાં ધર્મ સાધન ગણવામાં આવે છે, ધર્માયતન છે ને, શા માટે? અંતર્મુખ થવા માટે. ત્યાં અંતર્મુખ થવા માટે શું છે કે ભગવાનની સ્થાપના છે. કેવા છે ભગવાન? કે પરિપૂર્ણ અંતર્મુખે બિરાજમાન થઈ ગયા છે એવા છે. તો એમનું અંતર્મુખ સ્વરૂપ જોઈને પોતે પણ અંતર્મુખ થવા માટેની પ્રેરણા મેળવે, એમનું શુક્લ ધ્યાન જોઈને પોતે પણ ધર્મ ધ્યાન પ્રાપ્ત કરે. એમ બધા જ ધર્મ સાધન અંતર્મુખ થવા માટે છે. નિશ્ચય ઉપદેશ તો અંતર્મુખપણાનો જ છે, પણ વ્યવહારનો ઉપદેશ પણ પરંપરાએ અંતર્મુખ કરાવવા માટે છે, બહિર્મુખ કરાવવા માટે નથી. પછી જિનેન્દ્ર દર્શન હોય, જિનેન્દ્ર પૂજા હોય, કે સત્સંગ હોય, કે ગમે તે હોય, તે અંતર્મુખ થવા અર્થે એ સાધનો કયા છે? અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે, એટલે જેના માટે સર્વાત્મ સાધન રહ્યા છે, બધા સાધનો એના માટે જ રહ્યા છે. પછી ઉપદેશની વાત કરે છે કે સર્વ જિનાગમમાં કહેલા વચનો કોઈ બાકી નહીં. સર્વ જિનાગમમાં એટલે ચારે અનુયોગ આવી જાય છે. કથાનો યોગ પણ એ જ વાત કરે છે ને કર્ણાનો યોગ પણ એ જ વાત કરે છે. સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. ટોટલ ક્યાં લાગે છે? અંતર્મુખ થવું, તે સ્વરૂપનું અવલંબન લેવું, એના માટે જ બધી વાતો કરી છે. કોઈ પણ વચન કહ્યું હોય તો એના માટે કહ્યું છે. કેમ કે તે થવાને અર્થે તે સર્વ વચનો કયા છે, એટલે એનો અર્થ એ થયો કે કોઈ પણ શાસ્ત્ર ચાર અનુયોગમાંથી સ્વાધ્યાય કરવામાં આવે, એનું વાંચન કરવામાં આવે, તો એ કેવી રીતે અંતર્મુખ થવા અર્થે એ વાત છે એમ સમજવાનો, એ પ્રકારથી સમજવાનો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. કેમ કે કહેનારનો એ દ્રષ્ટિકોણ છે, કહેનારનો એ દ્રષ્ટિકોણ છે, તો એનું વાંચન કે શ્રવણ કરનારનો પણ એ જ દ્રષ્ટિકોણ હોવો ઘટે છે. હવે એ જિનાગમમાં એક પરમાણુની પણ ચર્ચા છે કે એક પરમાણુમાં અનંત શક્તિઓ છે. કેટલી શક્તિઓ છે? અનંત શક્તિઓ છે. એવા એક પરમાણુથી માંડી 14 રાજલોકની, 14 બ્રહ્માંડની ચર્ચા છે કર્ણાનુયોગમાં. સિદ્ધશિલાથી માંડીને 7મી નારકે સુધીના બધા જ ક્ષેત્રોના વર્ણન આપ્યા છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્યા, કહી સંક્ષેપે સાવ. એક પરમાણુથી માંડી 14 રાજલોકની સર્વક્રિયા વર્ણવી છે. તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. એક જ હેતુ છે, એની પાછળ બીજો કોઈ હેતુ નથી, કે જીવ કેવી રીતે અંતર્મુખ થઈને અસંગ દશાને પ્રાપ્ત કરે. આ હેતુથી બધી વાત છે. પરમાણુની ચર્ચામાં એ આશય છે અને લોકાલોકની ચર્ચામાં પણ એ જ આશય છે. એ પરદ્રવ્યની વાત કરી અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વક્રિયા વર્ણવી છે. તે એ જ અસંગતા સમજાવવાના અર્થે વર્ણવી છે. મેષોન્મેષ એટલે આંખનો પલકારો, મેષ એટલે બંધ થવું ને ઇન્મેષ ઉન્મેષ એટલે ઉઘડવું. આંખની પાપણનું બંધ થવું અને ઉઘડવું એને સાહિત્યના ભાષામાં મિશન મેસ કહે છે. એટલે શરીરની નાનામાં નાની ક્રિયા થઈ ગઈ. ધ્યાનસ્થ અવસ્થામાં કોઈ બેસે તો એને શરીરની કોઈ કાંઈ ક્રિયા નથી, કાંઈ ચેષ્ટા નથી, એ બોલે નહીં કે કાંઈ પ્રવૃત્તિ કરે નહીં, પણ આંખ તો ઉઘાડવી જ થવાની. પછી એનું ક્રિયાનું વર્ણન એમ આવે કે જો જીવ એકાગ્રતામાં આવે તો એના નેત્રો પણ સ્થિરતા પકડે છે અને એના પલકારાની જે ગતિ છે એમાં ફેર પડે છે. એટલે ચંચળતામાં જે પલકારા વારંવાર થતા હોય છે એ એકાગ્રતાની અંદર ધ્યાનની અવસ્થામાં એ પલકારા ઓછા થઈ જાય છે. શું પલકારા ઓછા થઈ જાય છે એવું વર્ણન આવે. અને એ ધ્યાનની ઉત્કૃષ્ટ દશાને શૈલેષીકરણ અથવા શૈલેષી અવસ્થા કહે છે. શૈલ એટલે પર્વત, ઈશ એટલે એનો રાજા, પર્વતોનો રાજા, એને શૈલેષ કહે છે. મેરુ પર્વત, મેરુ પર્વત જેમ અડગ હોય છે એમ ઉત્કૃષ્ટ ધ્યાન છે એ એવું અડગ હોય છે, એને શૈલેષી અવસ્થા કહે છે ધ્યાનની. તો એક ધ્યાનની ક્રિયામાં પલકારાને વર્ણન કર્યું હોય કે બિલકુલ સ્થિર નેત્રો થઈ જાય એવું વર્ણન કર્યું હોય, એ 12મા ગુણ સ્થાને વિતરાગ દશા થાય, પૂર્ણ ચારિત્ર થાય, એટલે પછી એને શૈલેષીકરણ કહે છે અને ત્યાં આંખના પલકારા બંધ થઈ જાય છે. વિતરાગ પરમાત્માને પણ 13મે ગુણ સ્થાને આંખના પલકારા હોતા નથી, ઓલા ઘટી ગયા, ધ્યાન થયું, ધર્મ ધ્યાનમાં ઘટી ગયા અને પૂર્ણ ધ્યાન થયું ત્યારે બંધ થઈ ગયા. એવી પણ કોઈ ચર્ચા સ્વરૂપ ધ્યાનની કરી હોય તો પણ તે અસંગ દશાના કરાવવા માટે કરી છે. પરમાણુનું વર્ણન, 14 બ્રહ્માંડનું વર્ણન, એક આંખના પલકારાનું વર્ણન કે પૂર્ણ વિતરાગ દશાને સંપૂર્ણ શુક્લ ધ્યાનનું વર્ણન, એ આત્માને અસંગ દશા પ્રાપ્ત થવા અર્થે કર્યું છે. બીજો એની પાછળ કોઈ હેતુ નથી. શું કહ્યું આમાં? કે તમામ શાસ્ત્રો અને એના તમામ કથનો એક આત્માને અંતર્મુખ થવા અર્થે એક જ હેતુથી કહેવામાં આવ્યા છે. ભલે એની શૈલી ઘણી છે, અનેક શૈલીથી અનેક મહાત્માઓએ અનેક પ્રકારે વાતો કરી છે, પણ એક અંતર્મુખ થવા અર્થે જ કરી છે. એ જીવ તું અંતર્મુખ થા તો કે પણ સત્સંગ કરવાની વાત કરી છે એનું શું? હવે વાત તો ત્યાં લાવવી છે, ત્યાં સત્સંગમાં તો બીજાનો સંગ છે, તો કે એ પણ અંતર્મુખ થવા અર્થે જ વાત કરી છે. એ વાત ત્યાં અહીંયા જોડવી છે, એટલા માટે પહેલેથી આ લાંબી લાંબી વાત કરી મોક્ષથી માંડીને. હા, પરમાણુનું જ્ઞાન કોને થાય છે? કે વિતરાગ સર્વજ્ઞને. એક પરમાણુમાં અનંત શક્તિ છે એવું જ્ઞાન કોને થાય છે? સર્વજ્ઞ વિતરાગને. ક્યારે? કે સંપૂર્ણપણે અંતર્મુખ થાય ત્યારે. અને 14 બ્રહ્માંડનું જ્ઞાન કોને થાય? એ પણ સર્વજ્ઞને થાય છે. અને એ પણ ક્યારે થાય? કે નિરવશેષ અંતર્મુખ થાય ત્યારે. છદ્મસ્તને તો થતું નથી કોઈને. તો પરિપૂર્ણ અંતર્મુખતામાં એક પરમાણુથી માંડીને 14 રાજલોકનું જેને જ્ઞાન થયું એ અસંગ દશામાં આવ્યા ત્યારે થયું એમ કે છે. માટે એના પ્રતિપાદનને અને એના જ્ઞાનને સંપૂર્ણ અંતર્મુખપણા સાથે સીધો સંબંધ છે એમ કે છે. એ કૃપાળુદેવે કર્યા છો એવા બધા અર્થ કર્યા છે, ખ્યાલ છે તમને? છસો ને ઓગણએસીમાં પત્ર છે, પાનું 497. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ સમય છે, જળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ પદાર્થ હોય તો પરમાણુ છે, કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ હોય તો સમય છે, અને રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. એ ત્રણેય એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે. અને અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ ક્યારે થાય? કે સંપૂર્ણ અંતર્મુખ થાય, અસંગ થાય ત્યારે. સામાન્યપણે સંસારી જીવનનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવતું નથી. જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિશે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપયોગનું એક સમયવર્તીપણું કષાયાદીના અભાવે થાય છે, કેમ કે કષાયાદીના યોગે ઉપયોગ મૂઢતા આદિ ધારણ કરે છે. એવી જ રીતે સમયનું લીધું છે અને માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાય રહિત પણ જોઈએ. જ્યાં અત્યંત કષાયનો અભાવ હોય ત્યાં કેવળ જ્ઞાન હોય છે. માટે એ પ્રકારે કહ્યું કે એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળ જ્ઞાન પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે. શું કરવા? એક પરમાણુનો ઉપદેશ કર્યો કે જીવને વિશેષ પુરુષાર્થને અર્થે, કેવળ જ્ઞાનનો પુરુષાર્થ વિશેષ પ્રગટાવા અર્થે આ વાત કરી છે. પરમાણુની વાત પરમાણુકીનું વાત કહેવા માટે નથી કરી, પણ એનું જ્ઞાન કરાવવા માટે જે પુરુષાર્થ જોઈએ એ પુરુષાર્થ માટે એ વાત કરી છે. ક્યાંની ક્યાં વાત લઈ જાય છે? પરમાણુની વાત ક્યાં લઈ ગયા? કે જીવને પુરુષાર્થ, અંતર્મુખનો પુરુષાર્થ કરાવવા માટે લઈ ગયા. શું? અને જ્ઞાની પુરુષે એ રીતે સુગમ સાધનનો ઉપયોગ કર્યો છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. અંતર વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. શું? અંતર્મુખ થવા માટે અનેક પ્રકારના યોગ પ્રયોગ કયા છે? યોગ એટલે પ્રયોગ કયા છે? એમાંનો એક આ વિચાર યોગ કયો છે એમ સમજવા યોગ્ય છે. આ વિચાર યોગમાં નાખ્યું કે તું વિચાર કર, એક પરમાણુની વાત કેવી રીતે આવે, એક સમયની વાત કેવી રીતે બહાર આવે, આ રીતે બહાર આવે. તું વિચાર કર, અને વિચાર યોગ કયો. ઠીક. કૃપાળુદેવને આવું બધું ઘણું અંદર હતું, ક્યાંક ક્યાંક બહાર આવ્યું છે. ઘણું ઊંડું જ્ઞાન શું કહે છે? સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. એ સહેલી વાત નથી, અને પુરુષાર્થ કરી જવો એટલે સમજણ પડી જશે. સર્વભાવથી અસંગપણું, આત્માને અત્યાર સુધીમાં કેટલા ભાવ થયા? અનંતા ભાવ થયા, અને થયા જ કરે છે. જુઓ, અંદરમાં એને અનેક પ્રકારના ભાવો થયા જ કરે છે. એ એટલા સમીપ છે, જીવની દશામાં છે, અને એટલા સમીપ છે કે એ રૂપે જીવ પોતાનો અનુભવ કરે છે. જેમ કે ક્રોધ થયો, ક્રોધ ભાવ થયો, તો હું ક્રોધી થયો એવો અનુભવ કરે છે. રાગ થયો તો હું રાગવાળો રાગી થયો એવો અનુભવ કરે છે. અસંગ દશામાં એમ નથી. અસંગ દશામાં એ ભાવનો સંગ છૂટી જાય છે. એકત્વ, સંગ એટલે એકત્વ, એનું એકત્વ છૂટી જાય છે. એ ભાવ ભિન્ન અને પોતાનો જ્ઞાન ભાવ, આત્મભાવ ભિન્ન, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન જ્ઞાનમય છું એવો પોતાનું અસંગપણું ત્યાં અંતર્મુખપણું હોય ત્યાં પ્રગટ થાય છે. તો કહે છે કે એમ થવું તે મોક્ષનું સાધન છે. અસંગ થવું તે મોક્ષ થવાનું સાધન છે, પણ એ સર્વથી દુષ્કર સાધન છે. બાકી બધા સાધન સહેલા છે, આ કંઈ સહેલી વાત નથી. અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે, અને એવું અસંગપણું આપ મેળે પોતાની મેળે સીધું કોઈ કરવા માગે કે ચાલો ધ્યાનમાં બેસી જઈએ અને અસંગ દશા પ્રાપ્ત કરીએ, તો વાતમાં કાંઈ માલ નથી એમ કે છે. એ નિરાશ્રયપણે નથી થઈ શકે એવું. હા, ત્રણ લોકને વશ કરવા કરતાં પણ એ વધારે દુષ્કર છે. એક સમયથી માં ઉપયોગને છોડાવો એક સમય માટે એ દુષ્કર છે. અને ગમે એટલું બાહુબળ હોય તો પણ કલાક, બે કલાક, પાંચ કલાક તરી શકે, પણ આ તો ભુજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયો એના જેવી વાત છે. સંસાર સમુદ્રને કેવો કહ્યો છે? સ્વયંભૂ રમણ સમુદ્ર કીધો છે. એ હોડી વગર, સ્ટીમર વગર હાથ વીંજીને તરી ગયો એવું પરાક્રમ છે આની અંદર. જ્ઞાનીઓ અન્ય જ્ઞાનીઓને વંદન નમસ્કાર શું કરવા કરે છે? એનો પુરુષાર્થ જોઈને કરે છે. આ દુષ્કરમાં દુષ્કર સાધન પ્રાપ્ત કર્યું, શું અસંગ થઈ ગયો જીવ. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું તે અત્યંત દુષ્કર છે. એમ વિચારીને, એમ જાણીને, એમ અનુભવીને શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે. જો વાત ક્યાં લઈ આવ્યા? આ વાત કહેવા માટે ઉપરથી બધી લાંબી લાંબી આપણે કઈ ચર્ચા કરી. મોક્ષ અસંગ દશા છે, ત્યાંથી શરૂ કર્યું, અને ત્યાંથી માંડીને શાસ્ત્રની ચર્ચા કરીને છેવટે એમ કહ્યું કે આવું અસંગપણું એમને એમ કોઈ કરવા માગે તો થઈ શકે એવી પરિસ્થિતિ નથી, એમ તીર્થંકરે પણ જાણ્યું છે. હું કહું છું એમ નથી કરતા, એમ તીર્થંકરે પણ વિચારીને, વગર વિચારે તીર્થંકરે ન કહે એમ કે છે. ઠીક, તીર્થંકરે પણ એમ વિચારીને કહ્યું છે કે તું સત્સંગનો આશ્રય કર તો તને અસંગ દશા પ્રગટ થાય. સત્સંગનો આશ્રય કર્યા વિના તને અસંગ દશા પ્રગટ થાય એ વાતમાં કાંઈ માલ નથી એમ કે છે. આવી વાત છે. આધાર કયો? આશ્રય, આધાર શબ્દ વાપર્યો છે. સત્સંગનો આધાર છે, પસંદ થવામાં સત્સંગનો આધાર છે. બોલો, એનું કારણ છે જીવ અનાદિથી બહિર્મુખ છે, ઊંધો ચાલે છે. બહિર્મુખ છે એટલે ઊંધો ચાલે છે. હવે એક ઘડો ઊંધો પડ્યો હોય એને પાણી ભરવા માટે સવળો કરવો હોય તો 180 ડિગ્રી એનું મોઢું ફરે ત્યારે સવળો થાય. કેટલી ડિગ્રી? 180 ડિગ્રી. એમાં 90 ડિગ્રી એ રાઈટ એંગલ આવે, બરાબર. 89 ડિગ્રી સુધી રાઈટ એંગલ નથી, 90 ડિગ્રી એ રાઈટ એંગલ છે. હવે કોઈ એમ કહે કે ભાઈ અમારે રાઈટ એંગલ ફાઈટ એંગલનું કામ નથી, અમારે તો સવળું થવું છે, સીધે સીધું, હે, ડાયરેક્ટ સવળું થવું છે, તો કે એવી કોઈ મશીનરી નથી, એવું કોઈ સાયન્સ નથી, આઉટ ઓફ સાયન્સ વાત છે એમ કે છે. એમ સત્સંગ વગર કોઈને અંતર્મુખ થવું હોય એ કોઈ દી બને નહીં એમ કે છે. ઠીક, એમ વાત એમ લઈ આવ્યા છે કે ઘડો આડો થયા વિના સીધો થાય નહીં, ઊંધો ઘડો આડો થયા વિના સીધો થાય નહીં. એમ સત્પુરુષનો સંગ કર્યા વિના કોઈ અંતર્મુખ થાય એવું કોઈ દિન બને નહીં એમ કે છે. એટલે બહારને બહાર એને સ્થાન ફેર આપી દીધું, બહારને બહાર એને, અને એ સ્થાન ફેર એવું આવ્યું કે જેનાથી અંતર્મુખ થઈ જાય. એનો ઉપયોગ તો બહાર જાય છે, તો બહારમાં એને એવું સ્થાન આપ્યું. ત્રણ તો સજીવન મૂર્તિ આપ્યા એને, વિતરાગ સર્વજ્ઞ, નિર્ગ્રંથ મુનિરાજ અને સત્પુરુષ. કે જો તારે અંતર્મુખ થવું છે ને, આ અંતર્મુખ થયેલાને તું જો એકવાર, ત્યાં સુધી તો તને અંતર્મુખ પણ શું એ નહીં સમજાય. અંતર્મુખ થવું તો પછીની વાત છે, અંતર્મુખ થવું એ તો પછીની વાત છે, પણ અંતર્મુખ પણ એટલે શું એ પહેલા તું જો. વિચારથી તો સમજાય એવું છે જ નહીં, વિચારથી તો સમજાય એવું છે નહીં, એ જોવાની ચીજ છે, વિચારવાની ચીજ નથી. જોઈને સમજાય એવું છે, વિચારીને સમજાય એવું નથી. તો પહેલા એને દેખાડે છે બહારમાં, પછી એ અંતર્મુખ થવામાં એનો ઉપદેશ એ અંગીકાર કરે અને અમલીકરણ કરવાની તૈયારીમાં હોય તો અંતર્મુખ થાય, નહીતર અંતર્મુખ ન થાય. અને તે બધી બાબતમાં અમલીકરણ, સીધું અંતર્મુખ થવાની વાત નથી. જેટલા દોષ હોય એ જેટલા દોષ હોય એને દેખાડે, જો હજી તારામાં આ છે, હજી તારામાં આ છે, હજી તારામાં આ છે, હજી તું તારા દોષ સાંભળી શકતો નથી, તારા દોષ તું કહી શકતો નથી, તારા દોષ તું વિચારી શકતો નથી, તારા દોષની કોઈ વાત કરે તો સહન કરી શકતો નથી. ન ચાલે, ન ચાલે. દોષ કાઢવા હોય તો એ બધી તૈયારી રાખવી પડશે એમ કે. બધી તૈયારી હોય તો બહુ સારું, અહીં તો નિર્દોષ થવું છે. તમે જેમ કહો એમ તૈયાર. એટલી સરળતા આવે, સરળતાના પ્રકરણમાં આવવું પડે. એટલી સરળતા આવે ત્યારે એને અંતર્મુખ કેમ થવાય એને પહેલાં જોવા મળે ને પછી એને શીખવા મળે. જોવા મળે પહેલા, એ જે જોવા મળે ત્યારે એને સંકિતનું બીજ પ્રગટ થાય એમ છે. શું કહે છે કે એવું અસંગપણું, દુષ્કર એવું અસંગપણું, તે નિરાશ્રયપણે સિદ્ધ થવું એટલે પ્રાપ્ત થવું, એ તો અત્યંત દુષ્કર છે એમ વિચારી એમ સમજી શ્રી તીર્થંકરે ભગવાને આ વાત કરી છે સત્સંગની. એમ કે છે સત્સંગની વાત ભગવાનની વાણીમાં આવેલી વાત છે. આપણે એક વિશાળતાનો વિષય આવ્યો હતો ને એનો એક વિચાર આવ્યો હતો આજે કે હિન્દુસ્તાનમાં ધાર્મિક સંપ્રદાયો ઘણા છે, એમાં આ શીખ લોકો છે, પછી સિંધી લોકો છે, એમાં ગુરુની મહિમા બહુ છે. વાહેગુરુ 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 બહુ ગુરુની મહિમા છે. અને અમુક શીખ સંપ્રદાયમાં ગુરુવાણી એટલે ગ્રંથ મહિમા ગણે છે, એ લોકો ગ્રંથને વધારે મહિમા સ્થાપીને એની પૂજા એને ચામર ઢાળે એને એની શોભા કરે એનો ખૂબ જ ગુરુવાણીને પણ ગ્રંથ સાહેબ કહે છે. એ લોકો ગુરુ સાહેબ અને ગ્રંથ સાહેબ એ ક્યાંથી આવ્યું? મૂળ વાત એ તીર્થંકરની વાણીની છે, પણ એમણે એટલું જ પકડ્યું ને બાકીનું ન રહ્યું એટલે વિકૃતિ આવી. પણ મૂળ વાત એ તીર્થંકર દેવની છે. એમ સત્સંગની મૂળ વાત તીર્થંકરની છે એમ કે છે. એ મતમાં પણ એ વાત બરાબર છે, યોગ્ય છે, એમ સ્વીકાર કરવો જોઈએ. અન્ય મત છે એમ કરીને એનો તિરસ્કાર કરે તો ભગવાનની વાતનો તિરસ્કાર થઈ જશે, તને તીર્થંકરની વાતનો તિરસ્કાર થઈ જશે. એટલે એ એક નયનો વિષય છે. સ્થાપના, ગ્રંથ સ્થાપના, દેવ સ્થાપના, ગુરુ સ્થાપના, એ સ્થાપનાનો વિષય છે ભગવાનની વાણીમાં. એ નયનો વિષયની છે સ્થાપના. નિક્ષેપ નયનો વિષય નિક્ષેપ, ચાર નિક્ષેપમાં સ્થાપના નિક્ષેપ છે. એમાં નય શું ને નયા ભાસ શું એની ભેદરેખા ન સમજાય તો ભૂલ થાય. એટલે નય જ્ઞાનવાળાને એ વિશાળતા હોય છે ને વિશાળતાવાળો નય જ્ઞાનને પ્રાપ્ત કરે છે એમ છે, નહીતર ગડબડ થાય. આપણે આમ ગુરુ કે ભાઈ શ્વેતાંબરે જે આગમો રચ્યા 45 આગમો એ પાછળથી રચના કરી છે, પણ મૂળ વાત એમણે કેટલીક રાખી છે. જેટલી યાદ રહે એટલી તો મૂળ વાત લખે જ અંદર, ભૂલી ગયા હોય પછી બીજું ભલે લખી નાખે. તો એમાં બીજું શું ને મૂળ શું એ સમજ પડવી જોઈએ. જેમ કે આચારાંગનું પહેલું સૂત્ર છે, 45માં આચારાંગ છે ને, એ આચારાંગનું પહેલું સૂત્ર એ છે કે જો એગમ જાણે સો સબમ જાણે. જેણે એક આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો, અને સર્વ જાણવાનો હેતુ એક આત્માને જાણવા માટે છે. ઠીક, તો એવું નિર્ગ્રંથ પ્રવચન છે, એક એ તીર્થંકર દેવનું વચન છે. તમે આખું ઉડાડો તો બધું ઉડી જાય અંદર, તો એ વાણીનો પણ અસ્વીકાર થઈ જાય. પરોક્ષનો વિષય છે, આમાં નજર પડવી જોઈએ કે મૂળ વાત ક્યાં છે, કેટલી છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો એટલે અસંગ દશાનો આધાર કયો છે. સત્સંગના આધારે અસંગ દશા પ્રગટે, અને સત્સંગના આધાર વિના કોઈને અસંગ દશા પ્રગટે નહીં. માટે કોઈ જ્ઞાની, કોઈ સાધક, કોઈ આચાર્ય, કોઈ તીર્થંકર સત્સંગનો નિષેધ કરતા નથી. સત્સંગનો નિષેધ આવે નહીં એની વાણીમાં. હે, તો 491માં કીધું અમને એ પ્રતિબંધ, પ્રતિબદ્ધ છીએ અમે સત્સંગ માટે, તો અમે પ્રતિબંધ છે ને અહોરાત્ર અમને સત્સંગનું અહોભાવ રહ્યા કરે છે, એ મહાત્મા અમને ખસતું નથી. કેમ કે પાયમાં છે સત્સંગથી. ઘણા સાધનો કર્યા પછી કૃપાળુ દેવ પૂર્વ ભવમાં કોઈ સત્પુરુષના સત્સંગ યોગે પાયમાં છે એ વાત એમણે 194માં પત્રમાં કરી છે. તો એ વાતને કેમ ભૂલે, જેનાથી પાયમાં હોય એને ભૂલી જાય નહીં, તો સીધી વાત છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યુગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. ચોખ્ખું લખ્યું છે. ક્યારે ઉત્પન્ન થાય છે? સત્સંગના યોગે ઉત્પન્ન થાય છે. સત્સંગના અયોગ્ય કોઈને અસંગપણું ઉત્પન્ન થઈ શકે નહીં. સહજ સ્વરૂપભૂતપણું અસંગપણું, સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું, સ્વાભાવિક અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. તે સત્સંગ, એવો સત્સંગ, તે સત્સંગ એટલે એવો યથાર્થ સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે. હવે શું કહેવું છે કે એક તો સર્વકાળે સત્સંગનું દુર્લભપણું છે એ વાત તો એમણે અવારનવાર અનેક પત્રોમાં કરી છે. ચોથા આરામાં પણ સત્સંગ યોગને દુર્લભ ગણ્યો છે, તો પંચમ કાળમાં તો દુર્લભથી દુર્લભ એ યોગ હોય એમ સમજાવવાની ભાગ્ય જરૂર રહે છે. છતાં પણ એવો સત્સંગ અનંતકાળને વિશે જીવને ઘણીવાર પ્રાપ્ત થયો છે એમ વિતરાગ સર્વજ્ઞે કેવળ જ્ઞાનમાં જોઈને એ વાતને જાહેર કરી છે, કહી છે. કેમ સફળ થયો નથી, નિષ્ફળ કેમ ગયો? કેમ કે તે સત્સંગને ઓળખ્યું નથી. આ યથાર્થ સત્સંગ છે એવી ઓળખાણ નથી થઈ. બે જણા, પાંચ જણા, 25, 50, 100, 200, 500, 1000 જણા ભેગા થાય એટલે એને સત્સંગ કહેવાય એવું કાંઈ છે નહીં. સત્સંગની ઓળખાણમાં યથાર્થ સત્સંગ કેવો હોય એ એક ઓળખનો વિષય છે. કોઈ શાસ્ત્ર લ્યો, એની ગાથા વાંચો કે એનો અર્થ કરો કે એના ઉપર વ્યાખ્યાન આપવા માટે સત્સંગ છે એમ સત્સંગનું સ્વરૂપ નથી. બીજા પ્રકારે તો છે જ નહીં, પણ એમ પણ સત્સંગનું સ્વરૂપ નથી. કે ચાલો એનો અર્થ કરો, એની ચર્ચા કરો, એમાંથી કેટલા અર્થ નીકળે અને જુદા જુદા આચાર્યોએ કેવા અર્થ કર્યા છે. યથાર્થ સત્સંગ એવો છે યથા અર્થમાં. શબ્દ શું છે? યથા અર્થ. યથાર્થમાં બે શબ્દ છે, યથા અને અર્થ. અર્થ નામ પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન. યથા યોગ્યપણે પોતાનું પ્રયોજન જ્યાં પ્રાપ્ત થતું હોય, પોતાના પ્રયોજનનો વિષય ચાલતો હોય. પ્રયોજન ક્યાં છે? દોષ ટાળવા અને ગુણ પ્રગટ કરવા. તો જ્યાં ગુણદોષનો વિષય ચાલતો હોય, કોના? પોતાના. આપણે સ્વાધ્યાયમાં એ વાત કેટલામાં એટલા માટે લઈએ છીએ, ભાઈ આપણા પગ નીચે રેલો આવે એ વાતને વિચારી લ્યો. બીજાની ટીકા ટિપ્પણી તો સૌ કોઈ કરે કે ભાઈ તમે ગમે એટલા ઉપવાસ કરો, એ બધી લાંગણ છે ને ખેંચી કાઢો ગમે એટલી લાંગણીથી, કાંઈ તપ થવાનું નથી. કેમ કે આપણે કરતા નથી અને કરવાની કાંઈ આપણને ઈચ્છા પણ નથી. માટે ઓલા કરતા હોય એની ટીકા ટિપ્પણી કરવામાં મજા આવે એમ નહીં. તું સત્સંગમાં ઉપસ્થિત રહે છો તો તારા પ્રયોજનની વાત સત્સંગ દરમિયાન તું કેટલી પકડે છો? તારા દોષની વાત આવી તને સીધી પકડાય છે કે તું બીજાની સામે એ વખતે જોવે છે કે કોકની વાત ચાલે છે કે તને એમ થાય છે કે મારી વાત આવી અહીંયા મારે સુધાર કરવાનો છે, અને મારા પ્રયોજનની આ વાત હું નહોતો સમજ્યો, અહીંયા મારે સમજવાની મને મળી છે, એમ તારું સ્વલક્ષે નિજ પ્રયોજન અર્થે જો વિચારવું થતું હોય, સમજવું થતું હોય તો તે યથાર્થ સત્સંગ છે, અને એવા પ્રકારથી ચાલતો હોય તો એ પ્રકાર યથાર્થ સત્સંગનો છે, નહીંતર તો ઘડિયા ગોખવાના છે, ઘડિયા ગોખવાના, બે દૂને ચાર ને ત્રણ તરી નવ ને ચોકે ચોકે સોળ, નિવે નિવે એકાશે દિવ્યો જાય, ગોખવાની વાત નથી. યાદ કરી લ્યો, જીવની પર્યાયો કેટલા પ્રકારની, એ ચાર પ્રકારની, પાંચ ભાવ કેટલા પ્રકારના, કેટલા પ્રકારના, શું દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ શું, ગોખવાનો, યાદ કરવાનો, ધારણા કરવાનો વિષય નથી. આખો ઉપદેશ સદોષતા મટાડીને નિર્દોષતા પ્રાપ્ત કરવાનો છે ભગવાન તીર્થંકર દેવનો, અને તે પણ સમ્યક પ્રકારે. કેવો? સમ્યક પ્રકારે નિર્દોષ થવા માટે, દોષ ટાળવા માટેનો ઉપદેશ છે ભગવાનનો, અને એવા પ્રકારને અહીંયા યથાર્થ પ્રકાર અથવા સમ્યક પ્રકાર કહેવામાં આવે છે. સમ્યકપણું પોતાને વિશે લાગુ પડે છે. સત્સંગમાં સામૂહિક પ્રવૃત્તિ હોવાથી તેને યથાર્થ શબ્દ લાગુ પડે છે. એવો યથાર્થ સત્સંગ તેને ઓળખવો જરૂરી છે. ગમે ત્યાં બેસી જવાનો અર્થ નથી. ક્યાં યથાર્થ સત્સંગ ચાલે છે એ વાત પોતાને સમજાવવી જોઈએ અને પરખમાં આવવી જોઈએ. ઓળખવું એટલે પરખવું. કેમ સત્સંગ ફળવાન ન થયો? એવો યથાર્થ સત્સંગ ચાલતો તો છતાં, એમાં પોતે ઉપસ્થિત હતો છતાં કેમ ફળવાન ન થયો કે ઓળખાણ ન કરી? તેથી મળે એટલે ફાયદો થાય એવું નથી. પાછો પહેલાં તો મળવું મુશ્કેલ છે, અને મળે તો ફાયદો થાય એવું નથી, ઓળખે તો ફાયદો થાય એમ છે. આમાં યથાર્થતા શું આવે છે, યથાર્થ કેવી રીતે આ સત્સંગ યથાર્થ છે એ ઓળખે તો ફાયદો થાય. તો એણે ઓળખ્યો નથી, અને ઓળખે તો શું અસર થાય કે આ જીવે તેને પરમહિતકારી જાણ્યો નથી. ઓળખે પછી સીધો ક્રમ આવે, યથાર્થ સત્સંગ છે એમ ખબર પડે એટલે એને પરમહિતકારી લાગે, કે અસંગ દશા માટે, પરમહિત થવા માટે આ ઉપકારી છે, હિતકારી છે. એવું જાણ્યું નથી, ઓળખ્યો નથી ને ઓળખીને એવું જાણ્યું નથી ને એવું જાણે તો પરમ સ્નેહે ઉપાસા વગર રહે નહીં, અને પરમ સ્નેહે ઉપાસ્યો નથી. એટલે સત્સંગને ઉપાસ્યો છે પણ પરમ સ્નેહે ઉપાસ્યો નથી. આમ વાત લીધી. કેમ પરમ સ્નેહે ઉપાસ્યો નથી? કે પરમ હિતકારી જાણ્યો નથી. કેમ પરમ હિતકારી જાણ્યો નથી? કે ઓળખાણ જ પડી નથી. મૂળમાં આમ વાત છે, ઓળખાણ પડે, એનું પરમ હિતકારીપણું સમજાય તો પરમ સ્નેહે, પરમ પ્રેમે, કોઈ પણ ભોગે એની ઉપાસના એ કરે, કરે ને કરે. આમ છે, એટલે ઓગે ઓગે એમને હાજરી આપે, આવે બરાબર, સમયસર આવે. એક છોકરો ઘરેથી રોજ નિશાળે જાય, ટાઈમસર દફતર ખંભે નાખીને, અને સાંજે પણ નિશાળમાં બધા પીરિયડ પૂરા થાય એટલે ખંભે દફતર નાખીને ઘરે આવે, પડે નાપાસ. કેમ નાપાસ? તો પણ હું ભણ્યો જ નથી. તો નિશાળે તો જતો હતો, જતો હતો ને પણ ભણતો નહોતો. ઠીક, જવાનો કાંઈ અર્થ ખરો કે કાંઈ નહીં? એમ સત્સંગ સફળ થાય તો અસંગ દશાને પ્રાપ્ત કરે, નહીં તો રોજ જતો હતો ને રોજ પાછો આવતો હતો. પરમ સ્નેહમાં તો ઘણી બીજી વાત છે પાછી. કે આ જીવને પરમ સ્નેહ કોની સાથે છે? હે, પોતાના કુટુંબ આદિ જે કે જેના ઉપર મમત્વ છે એની સાથે. આને કોઈ સત્સંગ કરે ને અહીંયા ઘરે જઈને એનો એ પરમ સ્નેહ રાખે. કુટુંબ પ્રતિબંધ એવો ને બહુ તગડો, કા વધારે તગડો કરે. એક તો સત્સંગ માટે નિવૃત્તિ લે. સત્સંગ તો કલાક, બે કલાક, ત્રણ કલાક મળે આખા દીમાં, પછી કોની હારે કે કુટુંબ મારે, અને ત્યાં રસને રગડે. ત્યાં મારાપણાના, પોતાપણાના રસને, રાગને રગડે. ક્યાંથી સત્સંગ ફળવાન થાય? માથું ભેખડમાં અને હાથ પગ પછાડે એ પાણીમાં બુડીને મરી જાય. એમ પોતાપણું મૂકવું નથી. જ્યાં પોતાપણું કર્યું છે ત્યાં મૂકવું નથી. ને સત્સંગમાં તત્વજ્ઞાનની ચર્ચા હોંશે હોંશે ને શોખથી કરવી છે. એણે સત્સંગને પરમ સ્નેહે ઉપાસ્યો નથી, પણ એણે સંસારને પરમ સ્નેહે ઉપાસ્યો છે. સત્સંગ નહીં ફળે, સંસાર ફળશે. સત્સંગ કરતાં કરતાં પણ સંસાર ફળશે અને સત્સંગ નિષ્ફળ જશે. એટલે એમણે 510 પત્રમાં એ આજ્ઞા કરી છે કૃપાળુ દેવે કે સત્સંગની ઈચ્છાવાન જીવે આવી કુટુંબવાદીમાં પોતાપણાની મૂર્છા કરવી જોઈતી નથી. સત્સંગની પણ ઈચ્છા રાખવી ને કુટુંબમાં પોતાપણાથી મૂર્છા કરવી, બે વાતને મેળ નથી. તો તું સત્સંગને ઈચ્છતો નથી, એનો અર્થ કે તું સત્સંગને ઈચ્છતો જ નથી. અથવા સત્સંગમાં આવું તો આ શરતે આવું, સબ્જેક્ટ ટુ કન્ડિશન, તો તને એન્ટ્રી સત્સંગમાં મળી એમ ગણવામાં આવશે. નહીંતર આવતો હોય તો તને એન્ટ્રી એમાં મળી નથી, દાખલ નથી થયો. નો એડમિશનનું બોર્ડ લાગેલું છે. જ્યાં સુધી તું મમત્વ કરે છો ત્યાં સુધી. ભાઈ સત્સંગ મેં આને વાલે કઈ પ્રકાર કી યોગ્યતા વાલે આતે હૈ, વિભિન્ન પ્રકાર કી યોગ્યતા વાલે, વિભિન્ન હેતુ કે હેતુ લેકર કે ભી આતે હૈ. તો આતે હૈ ઇસકા મતલબ યે નહીં હૈ કે યે શુદ્ધ અંતકરણ સે આતે હૈ, એસી કોઈ બાત નહીં હૈ. કુછ એક જીવ કો સત્સંગ ફલવાન હોતા હૈ ઓર બહુભાગ જીવ કો સત્સંગ મેં આને વાલે બહુભાગ જીવ કો સત્સંગ ફલવાન નહીં હોતા હૈ. ઇસકા ક્યા કારણ કે ઉસકો સત્સંગ ને પરખા નહીં, ઉસકો પરમ હિતકારી જાના નહીં ઓર પરમ પ્રેમ સે પરમ સ્નેહ સે ઉપાસના ક્યા નહીં. તો વો તીસરી બાત ઇસલિયે લિયા કે ઉસકા પરમ પ્રેમ ઓર જગે પડા હૈ, વો ભી છૂટા નહીં હૈ. જેટલું ઢીલું થાય એટલું જ અહીંયા પરમ પ્રેમ લાગે. અહીંયા પરમ પ્રેમ થાય એટલું જ અહીંયા ઢીલું પડે, સાયમલ્ટેનિયસ છે. હા, સામૂહિક સત્સંગ એને જ સત્સંગ કહેવાય ને. આમ તો સામૂહિકમાં બે થી માંડીને અનેકની સંખ્યા હોય છે સત્સંગમાં. એ સત્સંગ જીવ ઉપાસે એને પરમ પ્રેમથી, પરમ સ્નેહથી, પરમ હિતકારી જાણીને યથાર્થ સત્સંગમાં ઉપસ્થિત ક્યારે રહે એની ઓળખાણ થઈ હોય ત્યારે. ઓળખાણ થઈ હોય તો એનો પરમ પ્રેમ બીજે હોય નહીં, સત્સંગમાં જ હોય એમ કહે છે. જો સત્સંગને પરમ પ્રેમે ઉપાસે તો સત્સંગી પ્રત્યે પરમ પ્રેમ આવ્યા વિના કેટલોક કુટુંબિક જનથી અધિક એમ છે. હે, એ પછીની વાત, આ તો અહીં સુધીની વાત છે. શું અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત પ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા એ વિસર્જન કર્યો છે એમ શ્રી વિતરાગે કહ્યું છે. મળ્યો સત્સંગ, પણ એની હાલત ફળવાન ન થાય એવી દશા રહે અને એ સત્સંગનો પ્રસંગ વિસર્જન થઈ ગયો. કેમકે તો પુણ્ય યોગ તો નોટ વપરાઈ ગઈ, પુણ્યની નોટ વપરાઈ ગઈ ને હાથમાં કાંઈ આવ્યું નહીં. મૂર્ખાઈ કરે ને, હવે કેટલી છે કે 1000 રૂપિયાની નોટ છે, અંદર ભરી તમાકુ બીડી વાળીને પીધી, અહંકાર કર્યો કે 1000 રૂપિયા વાળી બીડી પીવું છું, 1000 ની એક બીડી.